અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે. શું શબ્દ વાપરો છે? અનંત જ્ઞાનીઓના એક જ સરખા શબ્દ હોય છે? નહીં, શબ્દ જુદા હોય. શબ્દ જુદા હોય તો આશય જુદા હોય. એવું જરૂરી નથી. કોઈ પાણી કે કોઈ જળ કે કોઈ નીર કે બધું એક જ છે. શબ્દોની શું હોય છે? જુદા જુદા પ્રમાણમાં હોય છે. અને ઘણી વાર તો એવું હોય કે કુંદકુંદાચાર્યદેવ જે કવિતામાં લખે એમાં અલ્પ શબ્દો હોય અને એનો જ ભાવ ખોલીને અમરચંદાચાર્યદેવ વિસ્તાર કરે. પણ એ શબ્દોનો વિસ્તાર છે એટલે કઈ આશય બદલી જાય છે એવું નથી. ગુરુદેવસિંહના ઉપર પ્રવચન આપે તો શું થાય? એનો વિસ્તાર તો શું થતું જાય છે? આગળ વિસ્તાર થતો જાય છે. પણ આશય તો એક જ છે. શું આશય હશે? ચારેય અનુયોગનો આશય શું હશે? કોઈ પણ જ્ઞાનીઓનો લ્યો, કોઈ પણ આચાર્યદેવ મુનિવર, કોઈનો પણ આશય કેવો છે? વિતરાગતા. બીજી ભાષામાં આત્માનું કલ્યાણ, હિત કેમ થાય? આત્મહિતકારી એ નિત્ય બોધક જીનવાણી કેવું છે? આત્માનો હિત. અને આત્માનું હિત માત્ર સેનાથી થવાનું છે? વિતરાગતા. તો અનંત જ્ઞાનીઓ, ઘણી વાર તો એમ જ આવે છે ને, અનંત જ્ઞાનીઓના કેટલા મત હોય? અનંત હોય. અને એક અજ્ઞાનીનો એક મત હોય. એવું કે ઊંધું કે અનંત જ્ઞાનીઓનો એક મત અને એક અજ્ઞાનીનો કેમ, એવું કેમ હશે? એના અભિપ્રાયમાં કોઈ નિશ્ચિતતા નથી. કારણ કે એને શું હંમેશા હોય છે? એની નહીં, આપણી બધાની વાત. જેવી અનુકૂળતા એટલું સારું. એના અભિપ્રાયમાં કોઈ નિશ્ચિતતા નથી કે એને જ્યાં જ્યાં અને એકલા માટે જ આપણે બધા સુખની શું વ્યાખ્યા માને. ઈચ્છાની પૂર્તિ, એનું નામ સુખ. આપણે બધા જ માનીએ છીએ મારી ઈચ્છા પ્રમાણે થયું એનું નામ શું કહેવાય? અને સાચી વાત છે ને, થોડા ટકા, થોડા બધા ટકા નહીં, થોડા ટકા. તો શું છે? ઈચ્છા પ્રમાણે પૂર્તિ અથવા ઈચ્છા પ્રમાણે વિષય અથવા વિષય બારમાં ઈચ્છા પ્રમાણે થયું એ શું છે? સુખ નથી તો શું છે? પુણ્યનો ઉદય છે. સાતાનો ઉદય છે, પુણ્યનો ઉદય છે. પણ હજી પણ પુણ્ય અને સુખને જુદું જાણતા નથી શીખ્યા. પુણ્ય એક જુદી વાત છે અને સુખને જુદી વાત છે. પુણ્ય છે એ તો ઉલટાના આકુતાના ઉત્પન્ન કરનારા છે અને સુખ છે અનાકુતા વાળું હોય છે. બેનું મેચ કેવી રીતે થાય? બેને સરખા કેમ કહી શકાય? તો અહીંયા અનંત જ્ઞાનીઓને ફરીથી એક પણ એમાં, કારણ કે અનંત જ્ઞાનીઓએ વેદન પૂર્વક કીધું છે. આજે ગમે તે દેશનો હો, ગમે તે ભાષા કે ગમે એવો હોય, જેણે સાકર ચાખી છે એને બધાનો એક મત હશે કે ઘણા મત હશે? જેણે સાકર ચાખી છે અને કહીએ સાકર કેવી હોય તો જુદા જુદા જવાબ મળે. પણ કોઈ બીજી ભાષા વાળો હોય તો, કોઈ અભણ હોય, કોઈ ભણેલો હોય, વેદન. આ એ અહીંયા અનંત જ્ઞાનીઓએ પોતાના નિઃશુદ્ધાત્માનું, અને એ જ તો જ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાની કોને કહેવાય? જેને જ્ઞાયક સ્વભાવના આશ્રય અવલંબે અતિન્દ્રિય આનંદનું વેદન કર્યું છે એ જ જ્ઞાની છે. અને વેદન હોવાથી અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે. ગમે તે ભાષા જુદી હોય, બાળકને પણ ભૂ પીવું છે એમ કહીને શબ્દો પણ એવા હોય તો પણ આશય શું છે? એને કેમ ઠીક પડે, અનુકૂળ પડે એવો? તે આશય હોય, એક જ આશય હોય છે. સર્વજ્ઞ વિતરાગ ભગવંતોએ કહેલું જે આત્માને પહોંચી વળવાનો માર્ગ. આ વળી શબ્દ શું હશે? આત્માને પહોંચી વળવાનો માર્ગ એટલે શું? આત્માને પ્રાપ્ત કરવાનો, પહોંચી વળવું એટલે ત્યાં કઈ ક્ષેત્રને પહોંચ્યું નથી, એને પ્રાપ્ત કરવાનો માર્ગ. જેને કે ને આ એના બધાને પહોંચી વળ્યો એમ, એમ અહીંયા આત્મ પ્રાપ્તિનો પણ કોને કીધું છે? સર્વજ્ઞ વિતરાગ ભગવંતોએ કહેલો. એટલે આખી આ માર્ગની શું બતાવી? નિત્યતા બતાવી અને પૂર્ણતા બતાવી. સર્વજ્ઞ વિતરાગ હોવાથી કેવું છે? પૂર્ણ છે. અને એ ક્યારથી છે? કોઈ તીર્થંકર નું નામ ને એવું નથી, એવું જો નામ હોય તો શું થાય? તો પ્રારંભ થયો. અને આ તો કેવા છે, સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા એ કહેલો છે, અનાદિનો ચાલ્યો આવતો, અને સર્વજ્ઞ હોવાથી પૂર્ણ છે અને વિતરાગ હોવાથી સત્ય છે. તો સર્વજ્ઞ વિતરાગ ભગવંતો એ કહેલો, જે આત્માને પહોંચી વળવાનો, આત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ, અને એનો જ અર્થ મોક્ષ માર્ગ. ક્યારે પણ આ ભાષાની દ્રષ્ટિએ વાંચે ને તો આવી લાંબી લાઈન હોય ને, લાંબી લાઈન દેખાય છે ને, એનો અર્થ શું થયો? એનો અર્થ આત્માને પહોંચી વળવાનો માર્ગ ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ. ક્યારેક છે ને નાની લાઈન હોય, એનો અર્થ શું હોય? આ મોટી છે એનો અર્થ કે ઇઝ, એનો અર્થ શું હોય? ઇક્વિવેલન ટુ. અને નાની લાઈન હોય એનો ઘણી વાર શું અર્થ હોય? એનો અર્થ હોય છે અને. ક્યારેક પુણ્ય પાપ વચ્ચે હશે, રાગ દ્વેષ વચ્ચે હશે, તો શું હોય છે? રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપ, આવી એક લખવાની પદ્ધતિ હોય છે. તો અહીંયા કે જે આત્માને પહોંચી મળવાનો માર્ગ, એનો જ અર્થ કે મોક્ષ માર્ગ છે. તે ત્રણેય કાળે એક જ છે, એક હોય ત્રણ કાળમાં, પરમાર્થ નો કહો, મોક્ષ માર્ગ નો કહો, યથાર્થ કહો, નિશ્ચય કહો, એ વ્યવહારના ભેદોથી કથન હોય. બાકી મુખ્ય માર્ગ તો સાચો શું છે? એક જ હોય. અને ક્યારે શબ્દ વાપરો છે? ત્રણેય કાળ. હજી એમાં એક ઉમેરવું હોય તો શું ઉમેરી શકાય? કોઈ પણ કાળ હો કે કોઈ પણ ક્ષેત્ર હો. સમ્યક દર્શન ક્યુ સસ્તું, એટલે સહેલું, સસ્તું તો ન કહેવાય, ક્યુ સહેલું, સરળ ક્યુ, મહાવિદ્યનું કે ભરત એરાવતનું કે નરકનું? એક જ છે પણ સહેલું ક્યું? નરકમાં તો કેટલી પીડા, કેટલી પ્રતિકૂળતા, કેટલી હોય, એમાં અઘરું પડે ને. અને સ્વર્ગમાં તો હોય તો કેટલું સહેલું છે, મન થાય ભગવાનની વાણી સાંભળવા આવ્યા, અકર્તિ મંદિરમાં ગયા, સરળ ક્યું, સહેલું ક્યું? ફરીથી તને જો રૂચિ હોય આત્માની, તો સહેલું ને સરળ શબ્દ જ વાપરતો નહીં. જેને જરૂરિયાત રૂચિ લાગી છે ત્યાં મોંઘું અને સહેલું પૂછીએ કે સાચું પૂછીએ? એમ અહીંયા એક જ માર્ગ છે, એક જ વિધિ છે. ઘણા તો કે તમે ક્યાં માર્ગે જશો? જ્ઞાન માર્ગે જશો. અમે ક્યાં માર્ગે જશો? ભક્તિ માર્ગે જશો. તમે હજી ત્રીજો માર્ગ કયો, બીજા આવડે છે ને? યોગ માર્ગ છે તમારો. મને અંતે બધા આપણે ક્યાં પહોંચશું? એક મોટો ટોચ ઉપર, જેમ ઓલું હોય ને માઉન્ટેન મોટો હોય, પર્વત હોય, એને એક ઉત્તરથી આવે, એક દક્ષિણથી, એક બધી, અંતે બધા ક્યાં પહોંચે? એ વાત તારી આમ દલીલ રીતે તો સારી લાગે ને. એને કે એવું નથી, હવે એક દ્રષ્ટાંત એની સામે જ લઈ લે. એક જ જગ્યાએ બે ઉભા છે, જુદા દિશામાં જાય, કોઈ દી મળે તો કહેજે. શું છે? એક જ, જેમ અહીંયા આપણે લઈએ નાગપુર લઈએ, ઇન્ડિયાનું સેન્ટર પોઈન્ટ. હવે એક ઈસ્ટ તરફ જાય અને એક વેસ્ટ તરફ જાય, કેદી ભેગા થશે? એક ક્યાં પહોંચશે? પૂર્વ તરફ જઈને કલકત્તા પહોંચશે. અને પશ્ચિમ તરફ જશે તો ક્યાં પહોંચશે? મુંબઈ પહોંચશે. આ એવા છીએ આપણે, વી આર સેલિંગ બાય સેમ બોટ. હવે જો જુદા જશો તો કોઈ દી નહીં મળીએ. પણ જીવોએ પોતપોતાની રીતે શું કરી નાખ્યું છે? એના માટે સરસ આમાં પણ છે, જેમ તર્કની સામે કુતર્ક હોય એની સામે શું હોય? દ્રષ્ટાંતની સામે કુદ્રષ્ટાંત હોય. ક્યારે પણ શું કરવું? દ્રષ્ટાંત સિદ્ધ થાય એટલે સિદ્ધાંત સિદ્ધ થાય છે, કે સિદ્ધાંત સિદ્ધ થાય માટે દ્રષ્ટાંત હોય? શું હોય છે? દ્રષ્ટાંત સિદ્ધ થાય છે માટે સિદ્ધાંત છે. તો આ રીતે થઈ જશે, ઉલટાનું, સિદ્ધાંત સિદ્ધ કરીને સરળ કરવા માટે દ્રષ્ટાંત હોવું જોઈએ. દ્રષ્ટાંત સિદ્ધાંત માટે, એને સિદ્ધ કરવા માટે નહીં, દ્રષ્ટાંત એ સિદ્ધાંતને સરળ કરવા માટે છે. તે અહીંયા ફરીથી કે એ ત્રણેય કાળે એક જ, ત્રણ કાળ હો, ત્રણ લોક હો, કોઈ પણ ક્ષેત્ર હો, અથવા કોઈ દ્રવ્ય આત્મા હો, તિર્યંશનો આત્મા કે સહેલું, એને સમ્યક દર્શન સહેલું કે મનુષ્યને માટે, દેવના આત્માને કે નારકીના આત્માને? પૂજ્ય ગુરુદેવ શ્રી નાયરોબી પધાર્યા ત્યારે આવી એક સરસ વાત કીધી કે તિર્યંશને, એને આત્મહિત કરવા માટે પ્રશ્નો થતા હશે, મૂંઝવણ થતું હશે, ભગવાનના સમોસણમાં જાય જુદી વાત, પણ અઢી દીપની બહાર હોય તેને કોણ સમજાવનાર મળે, કોણ એનો ઉપાય ક્યાંથી કરે? એની કરતા ભાવ ભાષણ તો એ પણ કોઈ સામે સમજાવનાર તો નહીં ને, મૂંઝવણ આવી. અને અહીંયા મનુષ્યપણામાં તો સામે કોઈ મળે, ભગવાનથી માંડી લઈને આચાર્યો મુનિરાજો જ્ઞાનીઓ જીનવાણી બધું સહેલું કયું. અરે એક સરખો પુરુષાર્થ છે, અને એ ખરો પુરુષાર્થ છે મૂંઝવણમાંથી માર્ગ કાઢે. મૂંઝવણમાંથી મૂંઝાઈ જઈને ન રહે, પણ મૂંઝવણમાંથી શું કરે છે, માર્ગ કાઢી લે છે. તો ત્રણ કાળ હો, કોઈ ક્ષેત્ર હો, કોઈ ગતિ હો, કોઈ પણ માર્ગ તો એક જ પ્રકારનો છે, વિધિ એક જ પ્રકારની છે. તો એ આત્માને પહોંચી વળવાનો માર્ગ એટલે કે મોક્ષ માર્ગ તે ત્રણેય કાળે એક જ છે. જેને તે પામવાની રૂચિ છે, ફરીથી શબ્દ શું છે, આ મૂળ પાયો હંમેશા યાદ રાખવા જેવો છે. શું છે? જેને રૂચિ છે એને પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં, અને રૂચિ નથી તો ક્યારેય પ્રાપ્ત થવાની નથી, ભલે ગમે તેવા તીર્થંકરના યોગમાં હોય. તો મૂળ પાયાની જરૂરિયાત શું છે, રૂચિની. બારમાં પણ લૌકિકતામાં એકવાર જ્યાં રસ લાગ્યો, રૂચિ લાગી એમ તો શું હોય છે, એના માટે સહેલું છે. એમ અહીંયા પણ એક મુખ્ય કામ કોણ કરે છે, રૂચિને કોઈ અટકાવ હોતો નથી. કોઈ કે અમને તો રૂચિ છે, અને એટલે રૂચિ છે એટલા એટલા વખતથી તો અમે આવીએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, ઘરે જઈને વિચાર કરીએ, બધું ઘણું કરીએ છીએ ને, ઘણું કરીએ છીએ કે નહીં? ના, એવું કાંઈ નથી. અહીંયા સવારને એક કલાક આવે નહીં, ઘરે જઈને પણ અમે થોડુંક વાંચીએ છીએ, પાછી વિચારીએ, બપોરના કોણ કરીએ. પહેલું છે ને, આ બધા શબ્દો કોના સૂચક છે? સંતોષાઈ જવાના આ શબ્દો છે, અને સંતોષ એ આગળ વધવાના રસ્તાને દરવાજા બંધ કરે છે. ગણદરદેવ જેવાને પણ એ સાંભળવા જાય છે, તો આપણે શું છે, ઘણું કર્યું તો શબ્દ જ સાંભળવા એ વાપરવા જેવું એનું નથી. અમે રૂચિ છે, ફરીથી રૂચિમાં આપણે શું વર્ણન કર્યું, શું વર્ણન કર્યું રૂચિમાં, કે હું દરરોજ આવું છું, અહીંયા આટલા કલાક ગાળું છું, વાંચું. આપણે કોની ગણતરી કરી? કાળની ગણતરી કરી. રૂચિને માટે કાળની ગણતરી હોય કે રૂચિને માટે એક ધારા હોય? મને દિવસમાં પૈસાની કેટલા કલાક રૂચિ હોય છે? ક્યારે હોય છે? જાગતા હોય ત્યારે કે ઊંઘમાં હોય છે? આ રૂચિના પ્રકાર આપણે વિચારતા નથી, અને સંતોષ માનીને બેસી રહીએ છીએ કે હું ઘણું કરું છું, બહુ જ કરું છું ઘણું. અરે રૂચિ છે, પણ ક્યાં સુધીની રૂચિનું લેવલ ક્યાં સુધીની છે? જે તત્વને પામવું છે એની વાત સાંભળવા સુધી, એને અનુમાનમાં લેવા સુધીની છે, કે પ્રત્યક્ષ વેદન સુધીની છે? દરેકના લેવલનું કામ હોવું જોઈએ કે નહીં? દરેક ધંધામાં કે એમાં જે પ્રકારના હોય, ભણવામાં પણ એ પ્રકારનું હોવું જોઈએ ને. રૂચિ છે પણ ક્યાં લેવલ સુધીની? પૂજ્ય બેન સી તો ઘણી વાર એના માટે શું ઓછું કારણ આપવું છે અને પૂરું ફળ મેળવવું છે. કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો શું કરીએ, થોડા ઓછા પૈસા આપે તો ચાલે ને? ચાલે ને, કે એની કિંમત દેવી પડે. ગુરુદેવસિંહ એના માટે એક કહેતા ને, પેલા લઈ આવે ને, કરોડ રૂપિયાનો હીરો લેવા ગયો હોય તો સરસ મજાની લાલ કલર વાળા કોઈ ચણોઠી ને એવું આપે કે જો હું તમને માણેક જેવું આપું છું, મને હીરો આપે, આપશે કોઈ? એની શું કરવું જોશે? તારે જો મૂલ્યવાન વસ્તુ જોવે છે તો એટલી કિંમત ચૂકવવી પડશે. એ મૂલ્યવાન આત્મતત્વ જો પ્રાપ્ત કરવો છે તો રૂચિ જેવી કિંમત આપવી પડશે. તો અહીંયા ફરીથી પોતે પોતાના જ આ પ્રશ્નોનો જવાબ પોતે લઈ લેવો, કોઈને પૂછવા જેવું નથી. ઘણી વાર એમ થાય ને, બીજા કાંઈ આમ કહે તો આપણને શું થાય, થોડુંક સેટિસ્ફેક્શન થાય ને, તમે તો બહુ યાર મંદિરે બહુ જાઓ છો ને, બહુ આમ છો ને કરો. ખબર નહીં, જગતથી એને સંતોષ લેવો છે. કેમ? તારો આત્મા જાગૃત નથી, તારા પરિણામને ઓળખી નથી શકતો કે દિવસભરમાં કેટલા મારા પરિણામ થાય છે, કેટલા આત્મહિતના પરિણામ કરું છું, કેટલા બેરમુક્તા ના કરું છું જીવનમાં બીજાને. અરે તારા પરિણામ તું જાણ અને કેવડી પરમાત્મા જાણ. બીજાને શું કામ પૂછવા જાય છે? તો અહીંયા પોતાને જેને તે પામવાની રૂચિ છે, પામવાની રૂચિ, અને પામવાની રૂચિએ શું થઈ શકે છે? શું થઈ શકે છે? સાતમી નરક જેવી પ્રતિકૂળતાના યોગ વચ્ચે પણ પામી શકે છે, અને રૂચિ નથી તો અગિયાર અંક ભણીને પણ નથી પામતા, શુક્લેશાના પરિણામ કરીને પણ નથી પામતા. મુખ્ય આધારે આખો એ રૂચિ ઉપર છે. સદગુરુના સમાગમની ઝંખના છે તેને તે મેળાવીના રહે નહીં. આમાં બે પ્રકાર વિચારી લેવું, રૂચિથી, પુરુષાર્થથી, પણમન અને ભાવનાથી સંયોગ. જેને ખરેખર અંતરંગમાં રૂચિ કહો, પુરુષાર્થ કહો, રૂચિ જાગે, પુરુષાર્થ કરે અને એવું પણમન ન થાય એવું ક્યારેય નહીં બને. રૂચિ પ્રમાણે, પુરુષાર્થ પ્રમાણે પણમન થયા વગર રહેશે ને. એવી જ રીતે બહારમાં સહેજ એવો યોગ બનતો હોય છે, અંતરંગની ભાવના હોય છે તો બહારમાં એવો યોગ, અને પ્રથમાનુયોગમાં એવા ઘણા બનતા હોય છે. દર્શન કથાની વાત આવે છે ને મનોવતીની, એને શું દરજ હતું? ભગવાનના પૂજન, ઓલા ગજમોતી લઈને કરવાનું હોય, કોઈ પ્રતિકૂળતા આવી ઘરમાંથી બહાર કાઢી મૂકે છે, ક્યાંથી લાવવા? એની પ્રતિજ્ઞાની એની દળતા જોઈને દેવો પણ સહાય. એવી બધી આમાં આવે છે, ભક્તિમાં આવે છે. સોમાં સતી હોય છે, એની સાસ કહે છે સર ભરેલા ઘડો છે એની અંદર હાથ નાખવાનું કે પરીક્ષા કરવામાં. હવે શું છે? પોતાની ભાવના જેમ સીતાજીની આવે છે, હે અગ્નિ મેં સપનામાં પણ બીજું જોયું, તો એ હાથ નાખે છે તો સર્ફની જગ્યાએ ફૂલમાળા થાય. સુદર્શન શેઠની વાત છે, ક્યાં ત્યાં સુધી ચડાવી દીધા તેમને, સૂળીએ, ફાંસીની સૂળીએ ચડે અને સિંહાસન. આવું સામાન્ય બાકી ન પણ થઈ શકે પૂર્ણ, પણ એક સામાન્ય પણ આવી એક દ્રઢતા પરિણામોની હોય અને તો શું થાય છે? સહેજે બારમાં અનુકૂળ યોગ બની જાય. ઘણી વાર શું બનતું હોય છે? આપણી ઢીલાશ હોય છે. આજ લીધું તો છે પણ ઠીક છે, આજ ગમે એમ ચલાવી લેશું બોલું. એવા પરિણામોની ઢીલાશથી કાંઈ આત્મહિત નહીં થાય ને બારમાં યોગ પણ નહીં બને. અહીંયા આખી પોતાની એવી દ્રઢતા હોય તો બે પ્રકારે, અંદરની ઝંખના છે, અંદરનો પુરુષાર્થ છે તો પરિણમન અંદરમાં થયા વગર રહેશે, અને બારમાં એવું સદગુરુના સમાગમની ઝંખના. આ તો એક દ્રષ્ટાંત આપ્યો, બાકી કોઈ પણ ભગવાનની એક એ ભાવના હોય. કેટલા પ્રકારના એવા યોગ બારનાની હોય છે? મુનિરાજ પ્રત્યે ભક્તિથી શેનું દ્રષ્ટાંત આવે? વાદિરાજ મુનિરાજને શું હતું શરીરમાં? આખા શરીરમાં કોડો હતો. શ્રાવકે ભક્તિથી શું કહી દીધું? અમારા ગુરુ આવા ન હોય. સહેજે પોતાની ભાવના અને એવો સામે યોગ હતો કે આખું શરીર થઈ જાય. આવી આનાથી ઉપરથી આપણે શું શીખવા જેવું છે? અંતરંગની વાત તો નહીં, બહારની ભાવનામાં પણ ક્યારેય ઓછપ લાવી નહીં. ના મંદિરે આવશો અમને થોડો શું હશે? હમણાં બહુ કામ રહે છે, માથે બધું આમ છે ને. અરે કમસે કમ ભાવના તો વ્યક્ત કર કે હું જરૂર હું આવવાનો પ્રયત્ન કરીશ, કામ આગળ પાછળ. પણ પહેલેથી શું હોય છે ને, પણ શું થાય? બહારના કામ તો છ આવશ્યકમાં, શ્રાવકના છ આવશ્યકમાં એક લીધું છે ને, ઘરના કામ અવશ્ય કરી લેવા પછી બધું હોય છે ને. એવું નથી લખ્યું તો ક્યાં લે છ આવશ્યક મેં એવું નથી લખ્યું? ઓફિસનું કામ પેલું પતાવીને પછી મંદિરે, જીન મંદિરે જવું નહીં, નથી લખ્યું. ઘરના કામ, ચાલો ઓફિસના નહીં તો ઘરના કામ નહીં. શું પેલું શું લખ્યું? આપણે બોલીએ છીએ ને, ક્યાં બોલીએ, ક્યારે બોલીએ છીએ? દસ દિવસ તો બોલીએ પાછી ભૂલી જઈએ છીએ. અને કોણે લખ્યા છે? આચાર્યદેવ, પદ્મનંદી આચાર્યદેવે પદ્મનંદી પંચવિંશતિકામાં એ લખ્યા છે. શ્રાવકના છ આવશ્યક હોય એમાં પેલું શું હોય છે? જિનેન્દ્ર પૂજા. તો કોઈ અમે દૂર રહેતા હોઈએ તો ફરીથી આવ્યો, શું કહ્યું પેલું, શું ગોયતું? ન્યા જ્યાં પ્રસંગ હોય ને ત્યાં અમે કહે, અમે તો ભાઈ બહુ દૂર રહીએ છીએ, ન્યા તો ઠેઠ ક્યાંથી પહોંચી જાય? બોરીવલી ને વિરારથી ચર્ચગેટ પહોંચી જાય ને. ન્યાય એને શું થાય છે? જીવનમાં પહેલી એક ફરીથી પરિણામમાં ઢીલાશ કેમ આવે છે? આત્મહિતને માટે કેમ ઢીલાશ? ઓલામાં તો એવો હોશિયાર થઈને કે તમે અડધી રાતે કામ હોય તમને બોલાવજો, ત્યાં શું આટલો ઉત્સાહ આવી જાય છે અને અહીંયા કેમ ઢીલાશ આવે છે? એક બહુ જ વિચારી લેવું છે આપણા પરિણામોને માટેના. યોગ મેળો છે અને જો તે કાર્ય નથી કર્યું તો રડતા પણ તને યોગ નહીં મળે. અત્યારના યોગ મેળો છે અને જો આપણે એનું ભાવનાથી કાર્ય નથી કરતા પછી પશ્ચાતાપ થશે તો પણ યોગ એ કલ્પના કરી લેવા જ, ભલે આપણા એવા પરિણામ ન હોય, એવા ક્યાંક તિર્યંચ પર્યાયમાં કે નારકાદીને પર્યાય ક્યાં જીનમંદિરના દર્શન મળશે. અરે મળેલા યોગનો એક વિચાર તો કરી લે, આ કોઈ મહાપુણ્યના યોગે આવો અવસર આપણને. અને હમણાં પૂજ્ય બેનસિંહ ચર્ચામાં શું, આવા દેવ શાસ્ત્ર ગુરુનો યોગ મેળવ્યો એનાથી અધિક તારે ક્યાં પુણ્ય જોવે છે? બારમાં જે તને પુણ્યના યોગ છે એ કેવા છે? બહુ નિશ્ચિતપણે આપણે બધા જાણતા હશો, બહારના જે યોગ મેળ્યા છે જેને કહીએ ને કમ્ફર્ટ્સ કહીએ, એ કેવા પુણ્યના ઉદય કેવા છે? જેના યોગમાં બંધન પાપ ના થાય એવા પરિણામ છે બધા. બહારની જે કોઈ અનુકૂળતા બહારમાં કહીએ એમાં લક્ષ્ય જતા એ તરફ ઉપયોગ જતા કેવા પરિણામ થવાના? તો તને આત્મહિતના નિમિત્ત થાય એવા યોગ તને મળ્યા છે તેની અધિકતા કેમ લાગે? આત્મહિત કરવું છે તો આત્મહિતના નિમિત્તોમાં તને ભક્તિ કેમ નથી આવતી? એની કેમ ભાવના નથી આવતી તને? તો બહુ જ વિચારીને કરવા જેવું છે કે આવો યોગ મેળ્યો છે તો જેને કહે મરણકાળ આવે તો પણ આવા યોગમાં મારા આત્મહિત મારે એ કરે, ગમે તેવી પ્રતિકૂળતા આવે તો પણ. તે અહીંયા આપણને કહે છે સદગુરુના સમાગમની ઝંખના છે. ઝંખના એટલે ખાલી એક સામાન્ય આપણે બોલી મરમની હોય છે ને, અમને છે હોય છે નહીં, તને હોય છે ને, એમાં કોઈક બીજો આવ્યો તો કેમ દુકાન વયો જાય? જો તને ઝંખના હતી તો કેમ ન આવ્યો, કેમ ત્યાં બીજો વયો જાય છે? તો ઝંખના હોય તો તેને મળ્યા મળ્યા રહે નહીં, કદાપી કદાચ ક્યારેક. સદગુરુનો યોગ ન બન્યો તો અંતરથી પૂર્વના સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય. આ કઈ બે વાત આવી? જેને શું કહીએ છીએ તત્વા સૂત્રમાં બે પ્રકારના નિમિત્ત માટેની વાત છે ને સમ્યક દર્શનના, એક કેવું છે નિસર્ગ અને એક અધિગમ છે. સમયસારમાં એના માટે ક્યાં શબ્દથી બે નામ આપ્યા છે? 17-18 ગાથા પછીમાં સ્વયં બુદ્ધત્વ અને બોધિત બુદ્ધત્વ એવા બે નામ આપ્યા છે. અહીંયા નિસર્ગ, નિસર્ગનો એક અર્થ ખબર છે ગુજરાતીમાં? કુદરતી, કુદરતી. આમ બારમાં જોઈએ ને નેચરલ જે કહે ને એને નિસર્ગ કહેવાય અથવા એને કુદરત કહેવાય. કુદરત એટલે બાયમાં એવા કોઈ સમજાવનાર કહેનાર ન હોય અને પોતાના પૂર્વના સંસ્કાર હોય એનાથી થાય એનું નામ નિસર્ગ. અને વર્તમાનમાં કોઈ ગુરુ આદિ હોય એ સમજાવનાર મળે ને અધિગમ. તો અહીંયા કદાચ તને ગુરુ સદગુરુનો યોગ ન બન્યો તો અંતરથી અંતરથી પૂર્વના સંસ્કારનાથી જાતે આત્મજ્ઞાન થાય, અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં એ જ પૂર્ણ પરમાર્થની ખટક હોય તેને આવો માર્ગ મળે જ. પૂજ્ય બેનસિંહનામાં પણ ઘણી વાર ખટક શબ્દ બહુ આવે. ખટક એટલે શું? આમ ખટકે 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 નહીં, આંખમાં સેજ કણું પડ્યું હોય તો શું કર્યા કરે? ખટકે છે ને, ખટકે એ નાસ્તિ છે અને એના અસ્થિમાં છે આત્માની લગ્ન. શું બારમાં શું છે? જોડાવું પડતું હોય યોગમાં જળ તો એનું નામ એને શું થતું? એ ખીચક્યા કરે, એને વારંવાર થયા કહે. ઘણી વાર તો નાનું એવું ફોતરું દાંતમાં ભરાણું હોય તો શું થાય? જ્યાં જીભ ત્યાં ને ત્યાં જાય, જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી. આ એક બહુ જરૂરી છે. પુણ્યના યોગમાં પવિત્ર આત્માની ભાવના થવી એ પણ એક ઉત્તમ છે. શું છે? પુણ્યના યોગમાં, પુણ્યના યોગમાં તૃષ્ણાની અધિકતા ન કરવી કે હજી આનાથી અધિક હોય, પણ પુણ્યના યોગમાં પોતાના પવિત્ર આત્મા પ્રત્યેની ભાવના થવી આવા યોગમાં પણ અટકવું પડે અને ખટકતું હોય, બાહ્ય યોગમાં અટકવું પડે ખટકતું હોય, અને તે વખતે આત્માની ભાવનાની જો હોય તો એ પવિત્રતા આત્માની. તો અહીંયા કહે છે કે પૂર્વના સંસ્કારથી બાહ્યમાં સત્કુરુ ન હોય, પણ અંતરની પૂર્વના સંસ્કારથી જાતે આત્મજ્ઞાન. જો ફરીથી શબ્દ શું વાપરો, ફરીથી વાંચીએ. કદાપી સદગુરુનો યોગ ન બન્યો વર્તમાન કોઈ, અને આ એક બહુ ઘણાને તેવું કે પ્રત્યક્ષ ખલ પુરુષ તો જોવે છે, ઇઝ અ મસ્ટ. એનો અર્થ છે કે તમે તત્વાસૂત્રને નથી માનતા. જો કોઈ એવું ઇન્સિસ્ટ કરે કે સત્પુરુષથી જો હોય તો પહેલો જ પ્રશ્ન, નરકમાં કોણ સત્પુરુષ હોય છે? કોઈ કે ત્રણ નરક સુધી તો જાય છે સમજા, પણ ત્રણ નરકથી નીચે જાય છે એને તો ત્યાં કોઈ નથી. બીજું એક અઢી દીપની બાર કોણ જાય છે સમજાવવા? તો ત્યાં કેટલા, બે ચાર તો હશે ને, સમ્યક દ્રષ્ટિ હશે ને. અઢી દીપની બાર કેટલા છે? અસંખ્ય શું છે? અસંખ્ય તિર્યંશ શું છે? કેટલામ ગુણસ્થાને? પાંચ. ત્યાં કોણ ગયું છે? એટલે એ છે ને, આ એકાંતતામાં શું થાય છે કે એનો અર્થ છે કે કોઈક ન હોય તો માની લેવા, કોઈ સત્પુરુષ ન હોય તોય માને, એવું નથી. બે પ્રકાર છે, પોતાથી પણ અને ગુરુના ઉપદેશ બેમાંથી. પણ એમાં કન્ડિશન શું છે? ન બન્યો તો પેલો શબ્દ શું છે? અંતરથી. અંતરથી એટલે પોતાની અંતરંગની લગનીથી, અંતરંગના પુરુષાર્થથી, એ રીતે. અને પૂર્વના સંસ્કાર એમાં નિમિત્ત બને. વર્તમાનમાં એ બહુ જ છે. પૂજ્ય ગુરુદેવથી સંસ્કાર લાવ્યા, પછી બેનસી લાવે, બધા ધર્માત્મા કૃપાળુ દેવને, પણ વર્તમાન પૂર્વના લાવેલા સંસ્કારને જાગૃત કરવાનો પુરુષાર્થ હતો. ખાલી એટલું નતું, પૂર્વના સંસ્કાર લઈને આવ્યા એગરી, પણ પૂર્વના સંસ્કારને વર્તમાનમાં જાગૃત કરવાનો પણ શું હોય છે? પુરુષાર્થ હોય છે. તો અંતરથી અને સાથે પૂર્વના સંસ્કારથી બે વાર. પછી હજી ત્રીજું શું લખ્યું? જાતે. જાતે એટલે પોતે મહેનત કરવી પડશે. કોઈના આશીર્વાદથી તને પામી જાય, ન પામી જાય, પામી કોઈ પણ કોઈના આશીર્વાદથી થઈ જાય તો સહેલું ને, સમ્યક દર્શનનો પુરુષાર્થ કરવો નહીં, મહેનત કરવી નહીં. ફરીથી એવું કેમ હશે? કોઈના સંસ્કાર નિયમત આવે, ભગવાનના ગુરુના આશીર્વાદ મળ્યા એટલે કામ થઈ ગયું ને, એવું કેમ નહીં? કેમ નહીં? વાંધો શું છે? પહેલું તો એક, કોઈક આશીર્વાદથી આપે છે તો કોઈ શ્રાપ આપીને લઈ લેશે, તું શું કરીશ? એ વાત તો બહુ સ્થૂળ. એક બીજો જૈન દર્શનનો મૂળભૂત સિદ્ધાંત, સ્વાધીનતા એ જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે. સ્વાધીન પુરુષા સાધના સ્વાધીન હોય, સાધના ક્યારેય પરાધીન ન હોય. નિમિત્તને નિશ્ચિતપણે હોય છે, પણ કરવાનું તો કેવું છે? એટલા માટે શબ્દ કયો વાપરો? જાતે. તારે બારમાં તો ઓલું બોલે ને, બારમાં શું બોલે? આપ મોવા વિના મારે મરવું નથી પણ સ્વર્ગે જવું છે. એમ અહીંયા શું છે? સ્વાધીનપણે તારે કરવું પડશે. સ્વાધીનપણે સાધના હોય છે. જો એ ગુરુના કે નાથી હોય તો એક તીર્થંકર, ગુરુ શું એક તીર્થંકર થાય તો બધાને મોક્ષ કેમ નથી લઈ જતા? ઋષભદેવે પોતાના પોત્રને કેમ ન લઈ ગયા? જો બીજાથી થતું હોત તો આપણે બધા ક્યાં પહોંચ્યા હોત અત્યારે? મોક્ષમાં. કારણ કે આપણે કેટલા ભૂતકાળમાં કેટલા તીર્થંકરોના યોગમાં ગયા છે આપણે. ફરી એક જૈન ધર્મને કેમ અન્યમાં તો પરાધીનતા માન્ય, કારણ કે ત્યાં ઉપાડ જ ત્યાંથી શરૂ થાય. જૈન ધર્મ એટલે શું? ગુરુદેવને એક સરસ શબ્દ છે, સ્વતંત્રતાનો ઢંઢેરો. આ પહેલો પાયામાંથી શરૂઆત કરવાની છે. હું કરીશ તો પછી જ્ઞાની ગુરુએ મને સમજાવ્યું એ ઉપકાર આવે છે, પણ પોતે જ નહીં સમજે તો પછી એનો ક્યાં પ્રશ્ન છે? સમજાવણ ઉપકાર શું? અહીંયા તો અહીંયા એટલા માટે લખ્યું કે એ અંતરથી, પૂર્વના સંસ્કારથી, અને સાથે હવે ક્યાં આવ્યું? જાતે. જાતે આત્મજ્ઞાન થાય છે. ક્યારે પણ ગુરુનો યોગ બનશે, ઉપદેશ આપશે તો પણ. ગ્રહણ કોને કરવાનું? પોતે કે ગુરુ કરાવી દેશે? આ આખો સ્વાધીનતાનો. અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં જ આપ પોતાનો પુરુષાર્થ આવ્યો. બારમાં તો યોગ બન્યો, એના ઉપરથી જ છે ને 38 ગાથામાં. કોણ મેળવ્યું એને? કેવો જીવ હતો? અનાદિ મોરૂપ અજ્ઞાનથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો. અત્યંત જીવ હતો ને, અત્યંત. એને કોણ મળ્યા? વિરક્ત ગુરુ મળ્યા. પછી એમણે શું કર્યું? કેટલો વખત સમજાયું? એમાં તો લખ્યું નિરંતર સમજાવવામાં આવતા. તો નિરંતર એટલે જે એમાં જવાબદારી શ્રોતાની આવે છે કે જે વાત એને સાંભળવા મળી એનું નિરંતર શું કરે છે? મનન કહો, ઘૂંટણ કહો, ચિંતન કરો, જે કહે આ એ પોતાની જાત. અંતે તો એ ગુરુ એની એક નિમિત્ત શું હોય છે? ઘણા કે નિમિત્ત પાછા બે પ્રકારના હોય ને. ક્યાં હોય નિમિત્તના બે પ્રકાર? ઉદાસીન નિમિત્ત અને એક પ્રેરક નિમિત્ત. ઉદાસીન નિમિત્ત કઈ ના કરે, પણ પ્રેરક નિમિત્ત તો કઈક કરાવે. ત્યારે તેનું નામ પ્રેરક આપ્યું છે, ઇન્સ્પિરેશન આપે. ઘણા તો કે નાના બધાના શું હોય છે, એક ક્ષેત્રમાં શું હોય છે, બહુ ઓરા હોય, ઓરાથી બહુ કામ થઈ જાય. સારું છે તો ન્યા રહેનાર તો ત્યાંથી સીધા જ મોક્ષે વયા જતા હશે. શું છે? ફરી ફરીને પરાધીનતા, એને સ્વાધીનપણે પુરુષાર્થ તો કરવો નથી એટલે પરાધીનતાની વાત ગમે છે. પરાધીનતામાં બંધન છે અને સ્વાધીનતામાં મુક્તિ છે, જે આપણે નક્કી કરી કરી લેવા. તો અહીંયા પણ એ પ્રત્યક્ષ ગુરુનો યાદ, પણ અંતરમાં એ જ પૂર્ણ પરમાર્થની ખટક હોય. શું છે? મને મારો આત્મા મળતો કેમ નથી? સત્પુરુષના યોગમાં પણ અંતરમાં શું ભાવના હોય? એ જ પૂર્ણ પરમાર્થનો, કે પૂર્ણ એટલે પૂર્ણ મોક્ષ માર્ગનો, સ્વાધીનતાનો, આત્મા હિતનો એને ખટક હોય. ફરીથી ક્યાં યોગમાં? સત્પુરુષના યોગમાં પણ બહિર્મુખ થવી. એ તો પદ્મનંદી આચાર્ય દેવ કે બહિર્મુખતાની વૃત્તિ છે જ કેવી છે? બહિર્મુખતાની કોઈ પણ વૃત્તિ એ અબ્રહ્મ સ્વરૂપ છે. તું તારા સ્વરૂપને ચૂકીને બહારમાં ઉપયોગ જાય. એક બહુ જ આનાથી વિચારે, શું આત્મામાં ઓછપ છે અને બાહ્યમાં શું અધિકતા છે કે જેથી વૃત્તિ જાય આપણી? આત્મામાં બહાર ક્યારે જવું પડે? પોતામાં જોવે એ ન મળતું હોય, ઓછો અને બહારમાં મળતું હોય, તો શું છે? બહારમાં શું છે? અધિક શું છે? બહાર જેટલી અનુકૂળતા આત્મામાં નથી ને, સુખ બહાર જેટલું અંદરમાં નથી ને, અંદરમાં છે એટલું. તો એ અહીંયા કે છે, પરમાર્થની ખટક હોય તેને આવો માર્ગ, વિતરાગતાનો માર્ગ. અને જો દરેકમાં શબ્દ શું છે? હવે માર્ગ કદાચ મળે છે, નહીં ગેરંટી, ગેરંટી. તો એમને ક્યાંથી ઉપર? આપને મેળો પણ અમને કદાચ ન મળે, અમને કદાચ. એક અનુભવનું એક બળ એવું છે, એ રૂચિનું એવું સામર્થ્ય છે કે અહીંયા સુધીનું તું કર અને ન મળે તો અમારી પાસે લઈ જ નહીં. તું કર અને મોક્ષ ન મળે તો એવું છે. એમની નિશ્ચિતતા શા માટે છે? કે પોતે અનુભવથી એ નિશ્ચિત કર્યું છે અને એનાથી એને કહે છે તને ન મળે તમારી પાસે. એનો પ્રશ્ન જ એવો આવવાનો નથી, તું એવું કરીશ તો પ્રાપ્ત થયા વગર રહેશે નહીં, તો એવો તને માર્ગ મળે છે. 69 નંબરના બોલ ઉપર આવે, જે સહજ આત્મ સ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે. આવે છે ગુપ્ત, એના ઉપરથી શું આવે? ગુપ્ત શબ્દ ઉપરથી શું આવે? ગુપ્તી આવે. ગુપ્ત ઉપરથી શું છે? ગુપ્તી છે. તો શું છે? ગુપ્ત રહેવું છે કે પ્રસિદ્ધ થવું છે? ગુપ્ત તો કોણ કોઈ ઓળખશે નહીં કોઈ, એમ કઈ ચાલે? આપણે થોડું કર્યું હોય લોકોને શું હોવું જોઈએ? જાણ તો કરવી પડે કે ધ્યાનમાં તો આવવું જોઈએ કે ને? એમને શું માર્ક્સ એનો છે? એક વાક્ય છે ને, જગત પ્રસિદ્ધિનો મોહ જગતમાં પરિભ્રમણ કરાવશે. જગતની પ્રસિદ્ધિનો શું છે? મોહ છે તને. એ જે નિશ્ચિતપણે જગતમાં તને શું કરાવશે? પરિભ્રમણ કરે. અરે ગુરુદેશિત ઘણી વાર કે એવા કેટલાય જીવો મોક્ષે પામી ગયા, એનું શું? અંશ માત્ર પણ આપણને નામે નથી ખબર. અને બીજા લઈએ, મહાવીર ભગવાનને લઈએ તો જૈનો નહીં, હવે તો અજૈનો બધા જાણવા માંડ્યા છે ને, આદિનાથ ને એવું થોડું નામ લેતા થયા છે ને, તો વધારે સુખ કોને હશે? જેને કોઈ નામે ખબર ન હોય એ મોક્ષે ગયા, અને મહાવીર ભગવાનને તો ઘણા બધા અજૈનો પણ ફોરેનમાં બધા યાદ કરે છે, સુખ કોને વધારે, કેમ એવું કઈ ને વધારે ઓળખે. ફરી ફરીને શું છે, સાપેક્ષતાનો માર્ગ છે કે નિરપેક્ષપણાનો માર્ગ છે. જગત મને ઓળખે એટલે સારું થશે, અરે ઉલટાનું એ છે, તું ગુપ્ત થઈ જા. કોનાથી ગુપ્ત થઈ જવું છે? મન વચન અને કાયા એ ત્રણ શું હોય છે, એનાથી શું થાય? યોગ છે, યોગ છે એટલે સંબંધ કરાવે છે. કાયાથી પણ ક્યાં સંબંધ થશે, સ્વમાં કે પરમાં? વચનથી પણ કોની સાથે સંબંધ થશે? પર સાથે. મનના વિકલ્પોથી પણ ક્યાં થશે? તો ત્રણેયના યોગથી બહિર્મુખતામાં સંબંધ થવાનો, અને ત્રણેયથી આત્માને શું કરી નાખ્યો, ગુપ્ત કરી નાખ્યો, તેનું નામ ગુપ્તી આવી ગઈ. ઓલા શું હતું, મન વચન કાય યોગ, યોગ યોગ એટલે સંબંધ જોડાવું, યોગનું નામ શું છે, યુદ્ધ જોડાવું. તો બહિર્મુખતામાં જોડાયા તો શું થશે, મન વચન કાય એક સાધન છે, એના નિમિત્તે પર સાથેના સંબંધ જોઈએ છે. જેમ કે શરીર છે તેમાં કેવી છે, પાંચ ઇન્દ્રિય છે, પાંચ ઇન્દ્રિયના નિમિત્તે કોણ દેખાશે, પૂતગલભાઈનું કે અંદર આત્મા દેખાશે. તો કેવું સાધન છે, કોના સાથે સંબંધ કરાવે છે, બહિર્મુખતામાં પડદ્રવ્ય સાથે છે. વચનનો વ્યવહાર શેના સાથે ચાલતો હોય, ચેતન સાથે ચાલતો હોય કે જળ સાથે છે, જળનું જળનું જ પ્રણમન છે આખું. તો એ બધા અને મનના વિકલ્પો ભાઈ, અને એના યોગમાં બંધન થવાનું, અને એનાથી આત્માને કેવો કરી નાખ્યો, છૂટો પાડ્યો, એનાથી ગુપ્ત કર્યો, તો શું થઈ ગયું, ગુપ્તી થઈ ગઈ. તો અહીંયા જે સહજ આત્મ સ્વરૂપમાં, આત્મ સ્વરૂપ કેવું છે, સહજ છે. સહજ છે એટલે કે, સહજ એટલે, સહજ એટલે સહજ, નેચરલ છે. નેચરલ કઈ રીતે, એની હૈયાતી કોઈના ઉપર આધારિત નથી, દ્રવ્યથી આધારિત નથી, ક્ષેત્રથી આધારિત નથી, કાળથી આધારિત નથી, ને ભાવથી. આપણે અહીંયા અત્યારના કેમ ટટ્ટાર બેઠા છીએ, કેમ ટટ્ટાર બેઠા છીએ, શરીર છે એટલે, શરીર આત્મા નીકળી જાય તો શું થઈ જાય, ઢળી જાય કે નહીં? એટલે આ શરીર છે તો આપણે અત્યારે ટેકા છે ને, નહીં? ફરીથી નિરપેક્ષ તત્વ છું, સહજ તત્વ છું, અને તેથી મારા હોવાપણા માટે. ચલો અહીંયા આપણે છીએ ઇકોના શરીરના આધારે કે આયુષના આધારે, આયુષ પૂરું થાય તો શું થાય, નીકળવું જ પડે ને શરીરમાંથી, નીકળવું પડે ને. એટલે કોના આધારે છીએ, શરીરના આધારે છીએ કે આયુષના આધારે? જૈન દર્શનમાં આવ્યા પછી શું કહે, ના જૈન દર્શનમાં શું કર્ણાનો યોગ ભણી લે તમે, આયુષનો ઉદય છે ત્યાં સુધી આપણે અહીંયા છે. આયુષ પૂરું થાય તો શું થાય, જવું પડે ને, ગતિ આ ગતિ આવે છે ને. ખરેખર વિચાર કરીએ, હું ક્યાંય જતો જ નથી, હું મારા સ્વક્ષેત્રમાં છું. આકાશની અપેક્ષાએ તમે કહો મેં ક્ષેત્રાંતર કર્યું છે, શું છે, બાકી શરીરના કારણે પણ એ નિમિત્તનું જ્ઞાન કરવા માટે કર્ણાનયોગની શૈલી છે, કોઈ ના નથી. પણ ખરેખર વિચાર કરીએ તો હું કેવો છું, હું મારા અસંખ્ય પ્રદેશના સ્વક્ષેત્રને છોડીને કદી પરક્ષેત્રમાં ગયો છું, અને ગયો નથી તો પછી ક્યાં પ્રશ્ન છે? એ તો આકાશની અપેક્ષા એ ક્ષેત્રાંતર છે, એ બધા પ્રકારો. અરે આવી એક કંઈક જુદી રીતે વિચારણા કેમ ન કરી શકીએ, હું અહીંયા ગયો તો ને નથી ગયો ને, આજ આવું જ ને જાવું, એ બધા મારા પ્રકારો નથી. મારું હોવા પણ મારા અસ્તિત્વમાં જ છે, અને જો મારા અસ્તિત્વમાં છે તો મારે બીજાની સુખામ ચિંતા કરવી છે. અહીંયા એક સહજ શબ્દ કેવો છે, કે જે સહજ આત્મ સ્વરૂપમાં હવે કેવા થઈને રહે છે, ગુપ્ત થઈને રહે છે. ગુપ્ત થઈને એટલે કોનાથી, ટોટલી બહિર્મુખતાની વૃત્તિ છૂટી જાય છે. ઉપયોગને શું કરી નાખે છે, સંકેલી નાખે છે. જેમ બહારમાં કાંઈ ભય દેખાય તો કાચબો શું કરે છે, એના પગની આમ બહાર હોય છે ને, એને શું કરી નાખે છે, સંકોચી લે છે. એમ અહીંયા પણ ભય જ નથી લાગતો, ક્યાંથી થાય, ઉલટાનું તો બહારમાં શું આવે છે, મજા આવે છે ને, બારમાં મેં તો એટલું બધું સિક્યોરિટી ના કર નાખ્યું છે, હવે મને કોઈ ભય નથી ને. સિક્યોરિટીની અંડરમાં રહેનાર બહાદુર માણસ હશે ને, કાયર માણસ છે મોટો, કારણ કે એને નિરંતર શેનું રહ્યા કરે છે, ભય રહ્યા કરે છે. અહીંયા કે હું કેવો છું, સહજ આત્મ સ્વરૂપ, અને એમાં શું થઈ જાય, ગુપ્ત. ગુપ્ત એટલે અંશ માત્ર પણ બહિર્મુખતા રહેતી નથી એવો સ્વરૂપમાં. અને એટલા માટે તો ઘણી વાર મુનિરાજ કહેવા હોય છે, પુરુષાર્થી હોય કે પ્રમાદી હોય, મુનિરાજ કહેવા હોય, પુરુષાર્થી હોય, પુરુષાર્થી હોય તો પ્રમાદી ક્યાંથી હોય, પ્રમાદી હોય તો કેટલા કલાકની ઊંઘ હોય તો કેવી રીતે. અરે મુનિરાજ એવા પ્રમાદી થયા છે કે સ્વરૂપમાંથી બહાર જ આવતા નથી, આવે તો જાણે આવ્યા કે ન આવ્યા, ઓલો બહાર આવ્યા એટલું બોલે ને ત્યાં તો અંદર વયા ગયા હોય. શું છે એવા પ્રમાદી, અને આપણે કેવા છીએ, અંદર જતા જ નથી, જતા તો નહીં, એની વાતે એટલી નગમતી નથી. અહીંયા આખું કે એ ગુપ્ત થઈને રહે, બહારથી તો ગુપ્ત થઈને રહે છે. અરે કેટલા મહિનાઓ સુધી વન જંગલમાં વિચરતા હોય, કોઈને ખબર પણ ના રહે કે મુનિરાજ અહીંયા વિચરીએ. બહારનું ગુપ્તપણું છે તો અંતરનું તો ગુપ્તપણું અંદરમાં રહે છે. જગત પ્રસિદ્ધિ ઓળખે તેનાથી શું છે, તો ગુપ્ત થઈ રહે છે, સ્વ સન્મુખ થઈને સ્વરૂપમાં ઠરે છે. ફરીથી એક શબ્દ શું વાપરો, ગુપ્ત થઈને રહે છે, એનો અર્થ કર્યો સ્વ સન્મુખ થઈને સ્વરૂપમાં ઠરે છે. મુનિ દશાની વાત છે એટલે મુખ્યતા શેની આવશે, ચારિત્રની આવશે, ઠરવાની, સ્થિરતાની, લીનતાની, એકાગ્ર. સમ્યક દ્રષ્ટિની વાત આવશે તો મુખ્ય શેની આવશે, શ્રદ્ધાની, કારણ કે ચારિત્રમાં તો હજી ઘણું કરવાનું માં. એટલે સમ્યક દ્રષ્ટિની જયારે વાત આવે ત્યારે મુખ્ય શ્રદ્ધાની પ્રણતિથી વાત આવે. અને મુનિરાજ આવે છે તો એમનો તો પુરુષાર્થ હવે ઘણો વધી જશે, એ સ્વરૂપમાં એ ઠરે છે. તે બદ અબદના પક્ષમાં રાગમાં ઉભો રહેતો નથી. તો શું છે, તે બદ અબદના, અહીંયા તો ચોથે ગુણસ્થાનથી લઈને પણ બદ અબદના પક્ષના રાગમાં ઉભો રહેતો નથી. કઈ ગાથા છે આ ભાઈ, બદ અબદ 14 છે પણ અહીંયા પક્ષમાં છે શબ્દ, બદ અબદના પક્ષના રાગમાં. ઓલું તો અબદ્ધ છે અને બદ એ તો બોલ છે, પાંચ બોલમાં પક્ષ 142માં છે અને એના પછીના બોલ લીધા છે, 22 કળશો લીધા છે ને. વ્યવહારથી જોઈએ તો આત્મા કેવો છે, બદ્ધ છે. નિશ્ચયથી જોઈએ તો અબદ્ધ. એ 142 ગાથા પહેલા તો આવ્યું કે આત્મા વ્યવહારથી, અને એ શિષ્યને એમ થયું કે હવે મારી તો ઘણો આગળ વધી ગયો આચાર દેવ, તેથી શું તું તો અંતે શેમાં છો, પક્ષમાં ઉભો છો. છે ને ગુરુદેવજી યાદ કરતા હોય, તત કિમ, તેથી શું અંતે તો હજી શેમાં છો, વિકલ્પના પક્ષ. એક પક્ષ શબ્દ બહુ સરસ છે, વિકલ્પ જુદો છે ને વિકલ્પનો પક્ષ જુદો છે. શું ફરક પડે, વિકલ્પ અને વિકલ્પનો પક્ષ. હંમેશા પક્ષ રાગદેશ ઉભા કરશે, જેના પક્ષમાં હોય એને સારું જ લાગશે રાગ. આમ બારમાં પણ પોલિટિકલ પાર્ટી હશે ને, એનો જે મેમ્બર હશે એને શું લાગશે, અમારા બધા લીડર કેવા હોય, સારા જ હોય. અને બીજાના કેવા હોય, હંમેશા પક્ષમાં શું થશે, વિવેક જ્ઞાનનો અભાવ થશે. અને પક્ષપાતમાં, પક્ષપાત કહો કે પક્ષ કહો, એમાં જે પોતાને ગમે એ સારા અને બીજા ખરાબ, તો રાગ અને દ્વેષ અહીંયા હોય છે. તો જે સહજ આત્મ સ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે, સ્વસન્મુખ થઈને સ્વરૂપમાં ઠરે છે, અને તે મુનિરાજની તો ઉત્કૃષ્ટતા છે, જ્ઞાની પણ, તે બદ અબદના પક્ષના રાગમાં ઉભો રહેતો નથી. આમ કહીને શું કહેવું છે, અમૃતચંદ્રાચાર્ય દેવની આ કહીને શું કહે, અથવા પૂજ્ય ગુરુદેવજી શું કહેવા માંગે, હવે બદ અબદના પક્ષનામાં પણ રહેવું નથી તો તું તો હજી ક્યાં ઉભો છો, તું તો બાયના સંયોગની ઇષ્ટ અનિષ્ટની કલ્પનામાં ઉભો છો. અહીંયા તો કોને જીવને લીધો છે, અને 142 ગાથા પછી જે કળશો છે એ બધા કયો અધિકાર છે, કર્તા કર્મ અધિકાર છે. એમાં પણ શું છે, હજી એનો અંત ના છેવાડે છે. જે આખી શરૂઆત કરતા કર્મ અધિકારની શરૂઆત શેનાથી કરી હતી? આશ્રવના ભેદનાથી કરી. અને અંતમાં પણ કોનાથી લીધી? આ આશ્રવ છે, પક્ષપાત જે છે, નહીં પક્ષનો. ફરીથી ત્રણ શબ્દ લઈએ, આપણે લઈ શકાય છે. નહીં શું? નહીં સંબંધી વિકલ્પ શું અને એનો પક્ષ શું પણ લઈ શકાય ને? નહીં શું છે, નહીં સંબંધી વિકલ્પ શું છે અને એનો પક્ષ શું છે? નહીં સાધક દશામાં હશે. જે પોતાના આત્માને એ જાણે છે તો એ ભાવશુદ્ધ જ્ઞાન છે, અને ભાવશુદ્ધ જ્ઞાનના ભેદમાં એને બે નહીં, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, અથવા શુદ્ધ નહીં અશુદ્ધ નહીં, નિત્ય નહીં અનિત્ય. કહે તો નહીં હંમેશા ક્યાં હોય છે? ભાવશુદ્ધ જ્ઞાન જ્યાં પ્રગટ થયું એવી સાધક દશામાં. પછી નહીં સંબંધી વિકલ્પ કોને હોય? નહીં સંબંધી વિકલ્પ કોને હોય? કે સાધક દશામાં જ્ઞાની ધર્માત્મા છે, એ પણ જયારે સ્વરૂપનું ચિંતન કરે ત્યારે શુદ્ધ નહીંથી પણ શુદ્ધાત્માનું ચિંતન કરે, પર્યાય સંબંધીમાં પણ આશ્રવબંધ શું છે એનું પણ ચિંતન કરે, તો એ શું છે? મિથ્યાત્વ વિનાના નહીં સંબંધીના વિકલ્પ છે, એકત્વ નથી. સમ્યક નહીં પણ પ્રગટ થયા છે અને સવિકલ દશા છે, તો નહીં સંબંધીના એમને શું હોય છે? વિકલ્પ પણ હોય, ચિંતન આદિ પણ હોય. અને હવે ત્રીજું, આપણને નહીં પક્ષ સંબંધી વિકલ્પ હોય કે ન હોય? નહીં સંબંધી, નહીં પક્ષ પછી લઈએ, નહીં સંબંધી વિકલ્પ હોય કે ન હોય? નહીં સંબંધી વિકલ્પ છે, સાથે નહીં પક્ષ પણ છે. શું છે? ચારિત્રમાં આપણે ચિંતન કરવા બેસીએ, સમયસારમાં 75 ગાથામાં શુદ્ધ નહીંથી વાત કરી છે ચિંતન, પણ સાથે સાથે શું ઉભો કરીએ છીએ આપણે? નહીં પક્ષ ઉભો કરીએ. આજે આ વિચાર આવ્યો, બહુ સારો હતો, શું થઈ ગયું? પક્ષ થઈ ગયો. તો ફરક બે માં છે. પરમાત્માને શું હોય? નહીં હોય, નહીં સંબંધી વિકલ્પ હોય કે નહીં પક્ષ હોય? એક ન હોય. સાધક દશામાં શું હોય? સમ્યક નહીં હશે અને નહીં સંબંધી અધૂરા ચારિત્રમાં છે તો વિકલ્પે હશે. અને આપણને નહીં સંબંધી વિકલ્પ પણ છે, સાથે સાથે એનું શું છે? એકત્વ. જેમ આપણને રાગ છે કે રાગનું એકત્વ છે? એકત્વ છે ને, રાગ નથી ને. કે રાગ પણ છે ચારિત્ર અપેક્ષા અને શ્રદ્ધામાં એનું એકત્વ છે, એમ નહીં સંબંધી વિકલ્પ પણ છે અને સાથે એનો પક્ષ છે. પક્ષ એટલે એકત્વ. એમાં તો અહીંયા તે બધા પક્ષના રાગમાં પણ ઉભા રહેતા નથી. ફરીથી પક્ષ રાગ દ્વેષનો જન્મ કરાવશે જ આપણને. તો સૌથી પહેલા એટલા માટે શું કરવું છે? જેમ કહે ને, વિકલ્પ છોડવો છે કે વિકલ્પનું એકત્વ છોડવું છે? રાગ છોડવો છે કે રાગનું એકત્વ છોડવું છે? કસાય છોડવો છે કે કસાયનું એકત્વ છોડવું છે? શું કરવું છે? કસાય છોડવો છે કે કસાયનું એકત્વ છોડવું? પહેલા શું કરવું છે? પહેલા શું કરવું છે? એકત્વ છોડવું છે ને, કસાયનું એકત્વ. પછી ભલે કસાય ગમે એવો, વાંધો નથી. પ્રશ્ન થયો ને, શું છોડવું છે પહેલા, કસાય કે કસાયનું એકત્વ? અને પછી કસાય ગમે એવો, ચિંતા નથી ને? એવું કોણે એકત્વ છોડ્યું છે? અરે ભાઈ, એકત્વ છોડીશ તો એની મર્યાદા થયા વગર રહેશે નહીં, અમર્યાદિત કસાય આવશે જ નહીં. એક વાર છોડી તો જો, છોડવા નથી. અને બહુ જ વિપરીતતા છે, કસાય છોડવો છે અને કસાયનું એકત્વ નથી છોડવું, તો રૂંધાયેલો કસાય રહેશે તારી પાસે. શું છોડવું છે? જગતમાં સામાન્ય પણ હોય ને, ક્રોધ છોડો, માન છોડો, જગતમાં એ પ્રકાર છે. જૈન દર્શન પહેલું કહે છે કે તું કસાયનું એકત્વ છોડ, મમત્વ છોડ, એનો રસ છોડ, તો કસાય તો ઓલો મર્યાદામાં આવ્યા વગર રસાયણ. પછી જેમ જેમ ચારિત્રનો પુરુષાર્થ કરીશ, એમ કસાયનો શું થશે? અભાવ થશે. પણ વિધિ જ ખબર નથી, કેમ કરવું એ જ ખબર નથી. કસાયનું એકત્વ રાખવું છે અને કસાયને છોડવા જવું છે. રાગનું એકત્વ રાખવું છે અને રાગને છોડવા. એવું ક્યારે? સૌથી પહેલું શું છે? ફરીથી, એકત્વ થાય કે અભાવ થાય, કોઈ પણ રાગ કસાય ગમે સાથે લઈ લેવા, એકત્વ જાય કે અભાવ થાય? કેમ પેલા એકત્વ થાય? અમારે અભાવ પેલો કરવો હોય તો કેમ ન થાય? તમે કહો એટલે ન થાય એમ થોડી છે. કેમ ન થાય? એકત્વ શ્રદ્ધાની વિપરીતતા છે ને અભાવ કરવો એ પુરુષાર્થનો ચારિત્રનો પુરુષાર્થ છે. શું છે? એકત્વ તોડવું એ કયો પુરુષાર્થ છે? શ્રદ્ધાનો. અને એનો અભાવ કરવો કોનો પુરુષાર્થ છે? ચારિત્ર. તો હજી ચારિત્રનો પુરુષાર્થ નથી થતો તો એનો શ્રદ્ધાનો પુરુષાર્થ નથી થતો તો ચારિત્રનો પુરુષાર્થ ક્યાંથી થવાનો છે? આ ક્રમ છે. પેલો એકત્વ છૂટે છે તો પછી અભાવ થાય. પેલો ક્યારે પણ એકત્વ રાખીને અભાવ ક્યારે થવાનો? ઉલટાનું, એકત્વ રાખશે તો અભાવ નહીં, એની વૃદ્ધિ ઈચ્છશે. જેના જેમાં એકત્વ હોય, મમત્વ હોય, કર્તૃત્વ હોય, સ્વામિત્વ હોય, એનો અભાવમાં જશે કે એની વૃદ્ધિમાં જશે? અને એટલા માટે સૌથી પહેલો પુરુષાર્થ કયો છે? એકત્વ તોડવાનો. અને એના માટે કોઈ પણ ગુરુદેવશ્રીના પ્રવચનોમાં કદાચ ચારિત્રની મુખ્યતાથી વાત આવે તો સૌથી પહેલી શેની વાત આવશે? શ્રદ્ધાની, સમ્યક દર્શન, એકત્વના. ચરણાનુયોગના શાસ્ત્ર લઈએ આપણે, એટલીસ્ટ કે આ બે શાસ્ત્ર ચરણાનુયોગના આવડતા, નામ તો આવડતા, રત્નકરણ શ્રાવકાચાર્ય અને બીજું પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. કોઈ જોઈ લેવાય. એમાં શરૂઆત પહેલા ક્યાં લીધા? સમ્યક દર્શનનો લીધો, પછી સમ્યક જ્ઞાનનો, પછી ગ્રસ્થના ચારિત્રની વાત છે. તો એ શું શું છે? બે શાસ્ત્રોમાં છે. એમાં રત્નકરણ સામકાલ લગભગ 40 ગાથા સુધી સમ્યક દર્શન માટેની. એનો એ આચાર સિદ્ધ કર્યું કે પહેલું સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું તો પછી આગળ વ્રતાદિની ચારિત્ર સંબંધીની વાત કરજે. હજી શ્રદ્ધાના જો ઠેકાણા નથી તો આગળ ક્યાંથી છે? તો અહીંયા ફરીથી તે બદ અબદના પક્ષના રાગમાં ઉભો રહેતો, રાગના જાળા છોડીને જેનું ચિત્ત શાંત થયું છે. ફરીથી ક્યાં રાગના જાળા કીધા છે? વેપાર ધંધાના કે કુટુંબ પરિવારના ક્યાં કીધા છે? અરે નય પક્ષ સંબંધના, જેમાં 22 કળશો લીધા છે બધા. આત્મા બદ્ધ છે, અબદ્ધ છે, નિત્ય છે, અનિત્ય છે, એક છે, અનેક છે, ઘણા પ્રકારો. એક બહુ સરસ એના માટે શું શબ્દ છે ગુરુદેવશ્રી એના ઉપરના પ્રવચનોમાં, હું અબદ્ધ છું, જ્ઞાયક છું, એક છું, અખંડ છું, પૂર્ણ છું, અભેદ છું, એવા બધા. એ શું છે? એ શું છે? વિકલ્પ છે. ચલો નહી પક્ષના, અહીંયા તો ક્યાં નહી પક્ષના, પણ ક્યાં ક્યાં નહીં સંબંધીના, શુદ્ધ નહીં સંબંધીના. કારણ કે આવ્યું ને એક, અખંડ, અભેદ, નિત્ય, સુધી બધા કોના સંબંધની? તો એ તો સારા છે કે નહીં? હું બંધાયેલો છું ને ખંડ છું ને એવા ભેદ છું ને એવું નથી, પણ હું કેવો છું? તે બધા શુદ્ધ નહીં સંબંધીના, નિશ્ચય નહીં સંબંધીના, પક્ષના વિકલ્પો. એ તો સારા છે કે નહીં? ગુરુદેવશ્રી એ પ્રવચનોમાં કહે એ અનંતતાનું બંધી કસાય છે. શું છે? આપણને બહુ આમ ઇઝી લાગે પણ કેવો છે? હું અખંડ, અભેદ, જ્ઞાયક, ભગવાન, આત્મા છું, એવો પણ શુદ્ધ નહીં સંબંધીનો પક્ષનો વિકલ્પ, પક્ષ એ શું છે? જેવો તેવો કસાય નહીં. કેવો છે? અનંતાનું બંધી કસાય. આવા નાપ ક્યાં પાડી? અટકવા માટે આટલી તો એની તૈયારી રાખવી પડશે પહેલી. શું છે? પૂર્વ ભૂમિકાનો નિષેધ નથી, પૂર્વ ભૂમિકા આવીને અટવાય છે એના માટે આ શબ્દ જોવે કે અહીંયા. એટલા માટે તેથી શું આગળ તો આચાર દે કે તો તત્વ અભ્યાસ કેમ નથી, તત્વનો કૌતૂહલ કેમ, એ પણ વાત આવે. એ એક પ્રારંભિકને માટે કેવું કહેવામાં આવે? તું સર્વપ્રથમ શું કરજે? તત્વનો કૌતૂહલ, એમ પણ છે કે નહીં? અને અહીંયા કે છે તું અહીંયા આવીને પણ કેમ અટક્યો? જેમ કે ને દરિયાના કાંઠે આવીને કેમ હજી અટક્યો છો તું? મોઢે આવેલો પ્યાલો છે ને તો પીતો કેમ નથી તું? તેને એક થવું જોઈએ. એ કેવો છે? અનંતાનું બંધી કસાય છે. જીવનમાં આવી જ્યાં ખટક લાગશે ને ત્યારે કંઈક ઉપયોગ શું કરશે? શું કરશે ઉપયોગ? જેમ બોલો ઘોડો હોય ને, કોઈ કૂદવા માટે શું કરતો હોય? શું કહેવાય એને? છલાંગ મારે. એનો શબ્દ શું આવે? છલાંગ મારે. એમ આ જ્યાં એને લાગશે તો ઉપયોગ શું છે? એ છલાંગ મારીને વિભાવેથી સ્તંભી સ્વરૂપ તરફ આ જીવનમાં એટલી તે. અહીંયા એ કહીએ રાગના જાળા છોડીને જેનું ચિત્ત, ચિત્ત એટલે હવે પરિણામ શાંત થયા. વિકલ્પોમાં કેવા હતા? ઉછળતા હતા, આકુલિત હતા, કસાયવાળા હતા. એ શાંત થયું છે તે નિજ આત્માના આનંદ અમૃત સ્વભાવનો સ્વાદ લે છે. એ ઓછા આજે 22 કળશો છે ને એમાં નિત્ય અમૃતમ પીબંતી એવા શબ્દો બધામાં એક સરખા શબ્દ છે. એ જ્ઞાની એ છે અને અમૃતને તે આનંદામૃત સ્વભાવનો સ્વાદ લે છે. આકુરતાનો અભાવ થઈને નિરાકુર નિજ શાંત રસનો આસ્વાદ લે છે. અને આ રીતે નય પક્ષના ત્યાગની ભાવનાને નચાવીને આત્માના અમૃતને એ પીવે છે. ચલો એ જ ખળસ જોઈ લઈએ. કર્તા કર્માધિકારમાં જે એના દરેક અલ્લામાં શું લખ્યું હોય છે અડસોમાં, જેમનું ચિત્ત વિકલ્પ જાળથી રહીત શાંત થયું છે. એવું શબ્દ આપણે પણ વિકલ્પ જાળ શબ્દ હતો ને, અને એવા થયા થકા સાક્ષાત અમૃતને પીવે છે. શું શબ્દ વાપર્યો છે? સાક્ષાત અમૃતને પીવે છે. અને છેલ્લે શબ્દ કયો આવ્યો? નય પક્ષના પેજ નંબર છે 212 છે અને 216 અને 217. આ તો જસ્ટ રેફરન્સ છે. એમાં છે 69-70 કળશ, પણ આમ છે 216 અને 217. 142 ગાથા પછીના કળશો છે. જીવ કર્મમાં જીવ બદ્ધ છે અથવા અણબદ્ધ છે, નહીં પક્ષ છે અને પક્ષથી અતિક્રાંત ભાખો તે સમયનો. અને એની પહેલા 69 કળશ પહેલા એક ટાઈટલ બાંધ્યું છે જે હમણાં આપણને શબ્દ આવ્યો, નય પક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે. છે શબ્દ આમાં, નય પક્ષના ત્યાગની ભાવનાને નચાવીને આત્માના અમૃતને પીએ છે. ફરીથી નય પક્ષના ત્યાગ એટલે આવો પાછળ પણ આવશે સર્વ વિશુદ્ધાન અધિકારમાં, કર્મ ફળ અને કર્મના ત્યાગની, કર્મ અને કર્મના ફળના ત્યાગની ભાવનાને શું કરે છે? નચાવે છે. એટલે શું? વારંવાર કરાવે. અને એમાં કર્મના ત્યાગની માટે 49 બોલ લીધા છે, પ્રતિક્રમણ માટે, પ્રત્યાખ્યાન માટે અને આલોચના. અને કર્મના ફળ માટે 148 પ્રકૃતિની વાત કરી છે. એ આચાર દે શું કે એક વાર કરીને નથી, એ ભાવનાને શું કરવું છે? નિરંતર, જેમ કે ને ઓગાળજે, નિરંતર કરજે તે ભાવનાને એ નચાવે છે. તો નય પક્ષના ત્યાગની ભાવનાને અહીંયા જો નચાવશે તો અંતે એનું ફળ શું આવશે? સાક્ષાત આત્માના અતિન્દ્રિય આનંદરૂપી અમૃતનું એને વેદન આવશે. તે કળશો ઉપરના
પેલો ઋષપાદીથી લઈને મહાવીર સ્વયં પર્યંત 24 જિનેન્દ્ર ભગવાનનો, સિમંદરાદીથી લઈને અજિત વીર્ય પર્યંત 20 વિયરમાન જિનેન્દ્ર ભગવાનનો, સત્ય બિરાજમાનથી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો, શ્રી સમયસરાદી સર્વ જીનવાણી માતનો, શ્રી કુંદકુંદાચાર્ય દેવાદી સર્વાચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો, હમ ભક્તોના તારણહાર ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રસમૂર્તિ ધન્યવતા પૂજ્ય ભગવતી માતનો, અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિના દાતા એવા કૃપાળુદેવ તથા સૌ જ્ઞાની ધર્માત્માઓનો, પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય. જીનવાણી ભારતી તુએ જપો જીનને, જો તેરા શરણાગરે સો પાવે સુખ છે, જા વાણી સે જ્ઞાન સે સુસે લોકાલોક, સો વાણી મસ્તક નમુ સદા દેત હું. બોલો જીનવાણી માતનો જય.